గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ప్రాప్తే సన్నిహితే మరణే నహి నహి రక్షతి డుక్రుయా కరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సత్సంగత్వే నిసంగత్వం నిసంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలచిత్తం నిశ్చలచిత్తే జీవనము భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. શ્લોક આવ્યો છે સત્સંગત્વે નિસંગત્વમ નિસંગત્વે નિર્મોહત્વમ નિર્મોહત્વે નિશ્ચલચિત્તમ નિશ્ચલચિત્તે જીવનમુક્તિ. સુંદર સત્સંગ અને સત્સંગનું પરિણામ એનું વર્ણન શંકરાચાર્યજીએ આમાં કર્યું છે. આવો સુંદર શ્લોક ભાગ્યે જ ક્યાંય મળે, ઘણું બધું સમાવી લીધું છે. સાદો સીધો અર્થ એ છે, સત્સંગત્વે નિસંગત્વમ. સત્સંગત્વે એટલે સત્સંગ કરવાથી, નિસંગત્વમ નિસંગ નિ એટલે નહીં, સંગ એટલે આસક્તિ, અસંગતા આવે છે, અનાસક્તિ જીવનમાં આવે છે. શેનાથી? સત્સંગથી અનાસક્તિ આવે છે. અને નિસંગત્વે નિર્મોહત્વમ, અનાસક્તિ આવતા જ જીવનમાં નિર્મોહત્વ આવે છે, પછી એને ક્યાંય મોહ થતો નથી. મોહ એટલે લુબ્ધ થઈ જવું, ઇન્ફેચ્યુએશન, એટ્રેક્શન થઈ જવું. હંમેશા પહેલા આસક્તિ હોય તો જ મોહ થાય, લુબ્ધ થવાય, ખેંચાણ થાય. આસક્તિ ન હોય ત્યાં આપણે ખેંચાણ ન થાય, એટલે મોહ ન થાય. જ્યારે લુબ્ધ થવાય, મોહિત થવાય, ત્યારે વિવેક ન રહે. એટલે નિર્મોહત્વ પણ આવે તો પછી નિશ્ચલ ચિત્ત થાય. ચિત્ત છે એ નિશ્ચલ થઈ જાય. નિશ્ચલ એટલે અચલ થાય, એટલે કે સ્થિત પ્રજ્ઞ દશા આવે. પછી એનું ચિત્ત હાલે ડોલે નહીં, સુખ તરફ દોડે નહીં, દુઃખ તરફ ઘૃણા કરે ને, એવી અચલ સ્થિતિ ચિત્તની થઈ જાય. અને એવી અચલ ચિત્તની દશા, સ્થિત પ્રજ્ઞ દશા થાય એટલે એ જીવન મુક્ત. દેહ છતાં જ મુક્તિ દશાને ભોગવે. મર્યા પછી ધામમાં જવું એવું નહીં, મર્યા પછી મુક્તિનો સ્વાદ માણે એવું નહીં, છતે દેહે જ ધામમાં, છતે દેહ મુક્ત દશા. આ બધું શેનાથી થાય? શેનાથી થાય? બસ સત્સંગથી આવું થાય છે. આવું સુંદર નિરૂપણ બહુ ભાગ્ય જ જોવા મળે. એ સીધી સાદી વાતને શ્રીજી મહારાજે પ્રથમના આઠમા વચનામૃતમાં એમ કહ્યું કે આ જીવ જ્યારે કુસંગનો ત્યાગ કરી સત્સંગ કરે છે ત્યારે એને દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તેનો નાશ થાય છે. દેહના સંબંધીને વિશે જે મમત્વ બુદ્ધિ છે એનો નાશ થાય છે. ત્રીજું, ભગવાનને વિશે અસાધારણ પ્રીતિ થાય છે. અને ચોથું, ભગવાન વિના અન્યને વિશે વૈરાગ્ય થાય છે. આટલું સત્સંગ કરવાથી થાય છે. ટૂંકમાં બધું જ સત્સંગ થકી છે. તો સત્સંગ કરતાં કરતાં અમુકને આવી જીવનમુક્ત દશા, અસંગ દશા, અનાસક્ત દશા, સંસારમાં જીવા છતાં સંસારમાં ક્યાંય લોપાય નહીં એવી દશા અમુકને થાય છે, મોટા ભાગનાને થતી. તો જેને નથી થતી એની શું ભૂલ છે? સત્સંગને સમજવામાં, સત્સંગનો લાભ લેવામાં, સત્સંગ કરવામાં એને ભૂલ થતી હોય છે. સત્સંગ મળે તો એ શું? જુઓ, એક ગોવાળ ગાયો લઈને જતો હતો. એમાં જંગલ જેવા પ્રદેશમાં એને એક મહાત્માનો ભેટો થયો. મહાત્મા તો બેઠા હતા, આનું પસાર થવાનું થયું એટલે મહાત્માને જોયા એટલે પ્રણામ કર્યા. થયું કે મહાત્માને કંઈ આપવું જોઈએ, તો આની પાસે, ગોવાળ પાસે, ગોપાલ પાસે ઘીની બરણી હતી. ગાયનું ઘી સુંદર હતું. એને થયું મહાત્માને આપ. મહાત્માને એ ઘીની બરણી આપી. મહાત્માએ પૂછ્યું આમાં શું છે? એટલે એમણે કીધું આમાં ઘી છે. મહાત્મા એવા અલિપ્ત જંગલમાં જ મોટા થયા, જંગલમાં જ ઉછર્યા, એને બીજી બહુ કંઈ ખ્યાલ નહીં. એટલે ખોલીને એમણે થોડું ઘી ચાખ્યું. પહેલી વાર ઘી ચાખ્યું, ભાવ સરસ છે. મહાત્માને ખુશી થઈ જાણીને ગોવાળને એમ થયું કે મહાત્માને ઘી ભાવ્યું તો આપણે ઘીની વ્યવસ્થા કરી દેવી જોઈએ. એટલે એમણે એક ગાય અને નાની દૂધણી વાછડી જે એની સાથે હોય એ મહાત્માને ભેટ આપી દીધી. લ્યો, તમારે બધી ઘીની વ્યવસ્થા આનાથી થઈ જશે. ગોવાળ તો ચાલતો થઈ ગયો બીજી ગાયો લઈને. હવે મહાત્માને ન તો ગાય ધોતા આવડે, ન મહાત્માને કોઈ ખબર કે ગાયનું દૂધ કેમ નીકળે. દૂધ નીકળે તોય આપો તોય એને એ ખબર નથી કે આનું દહીં કેમ થાય. દહીં થાય તોય પછી એને કેમ વલોવીને માખણ કાઢવું એ પણ મહાત્માએ કોઈથી જોયું નથી. માખણ થાય તો એને તાવીને ઘી બનાવવું એ તો વધારે કઠણ વાત છે. બનાવતા આવડે તો જ થાય. હવે આ બધું આવડે નહીં તો ગાય હોવા છતાં પણ મહાત્મા ઘી પામે, આપણે એવી જ સ્થિતિ છે. સત્સંગ છે, કામદુગા છે, પણ એ સત્સંગ રૂપી ગાયને દોહતા આવડે, જમાવતા આવડે. ઘણા નથી કહેતા મને જામતું નથી. એટલે એને જમાવતા નથી આવડતું. એટલે જો જામે તો પછી મંથન કરતા આવડવું જોઈએ. મંથન કરે તો એને મક્ખણ મળે. મક્ખણ મળ્યા પછી એને તાવતા આવડવું પડે. જ્યાં સુધી માણસ તવાય નહીં ત્યાં સુધી ઘી નીકળે અને ઘી ન મળે ત્યાં સુધી એનો ઉપયોગ થાય નહીં. ઘી આવે, તમે મરચાં સુધારો, ફણસ એવું ચીકણું ફળ સુધારો, પણ જો તમે હાથે ઘી લગાડી દો તો પછી તમને કંઈ અસર થાય? ચીકાશ અડે જ નહીં કોઈ. અને આખા શરીરે લગાડી દો તો તમને કોઈ પકડી ના શકે. એટલે એ જીવન મુક્ત થઈ જાય, ઘી પ્રાપ્ત થાય સત્સંગનું. તો પણ કામદુઘારૂપી જે આ સત્સંગ છે એને દોહતા આવડવો જોઈએ, લાભ લેતા આવડવો જોઈએ. તો પહેલા તો એ સમજવું જરૂરી કે સત્સંગ એટલે શું. ચારે બાજુ સર્વત્ર સત્સંગનો અર્થ શું કરે છે? સાંભળવું. ક્યાં ગયા તા? સત્સંગમાં ગયા તા, એટલે અર્થ શું? સાંભળવા ગયા. હવે સત્સંગ શબ્દમાં ક્યાંય શ્રવણ શબ્દ છે જ નહીં. સત્સંગમાં સત અને સંગ બે જ શબ્દ છે. સાંભળવું એવો જ જો સત્સંગનો અર્થ થતો હોય તો સત શ્રવણ લખવું પડે, પણ એવું તો કંઈ છે નહીં. એટલે સત એટલે સત્પુરુષો અને સંગ એટલે એનો જોગ. બીજો અર્થ થાય સંગ એટલે હેત આસક્તિ. તો સંતોનો સંગ કરો તો સેજે એના દ્વારા ત્યાંથી ભગવાનની કથા વહે છે એટલે સાંભળીએ, એટલે અર્થ પડી ગયો શ્રવણ કરવું. પણ એ સીધો સાદો પ્રારંભિક અર્થ છે. પણ સત્સંગનો પૂરો અર્થ શ્રવણમાં આવતો નથી. એટલે બધા અર્થ સમેત જ્યારે સત્સંગને સમજે ત્યારે સત્સંગ કર્યો કહેવાય. તો પાંચ શરત પૂરી કરે ત્યારે સત્સંગ કર્યો કહેવાય. એક, શ્રવણ કરવું, સત્પુરુષોની વાણી સાંભળવી. બીજું, સત્પુરુષોનો સહવાસ કરવો. ત્રીજું, સત્પુરુષોની સેવા કરવી. ચોથું, સત્પુરુષોને સાથે સ્નેહ કરવો. અને પાંચમું, સત્પુરુષોને સમર્પિત થવું. શ્રવણ, સહવાસ, સેવા, સ્નેહ અને સમર્પણ, આ પાંચ બાબત પૂરી થાય ત્યારે સત્સંગ કર્યો કહેવાય. આપણે શ્રવણથી આગળ વધતા નથી. પછી કંઈથી થાય? કશું થાય? ચૈથી થાય. શ્રવણમાં જ પૂરું કરીએ છીએ. આગલું એકેય વસ્તુ ક્યારે વિચારતા જ નથી. વિચાર્યો ક્યારે? કયો? સહવાસ કરવાનું વિચારતા નથી, સેવા કરવાનું વિચારતા નથી, હેતનો વિચાર કરતા નથી, અને સમર્પણની તો વાત જ વિચારતા નથી. એટલે જોઈએ એવું કશું થાય નહીં. આજના જમાનામાં તો શ્રવણની એક પહેલી એક એક વસ્તુ સમજવા જેવી છે. પાંચે પાંચ, અને પાંચે પાંચ શરત પૂરી થાય તો અવશ્યપણે એ જીવન મુક્ત થાય. તો પહેલી બાબત કઈ છે? કઈ છે? શ્રવણ. હવે આજે તો લોકો ઘણું સાંભળે છે, કોઈ ના કોઈ સત્સંગમાં બેઠા જ હોય, ઇન્ટરનેટના માધ્યમથી પણ ઘણું સાંભળતા હોય છે સંતોની વાણી, સીડી ડીવીડી વીસીડી આ બધા, આ આઈપોડ આવી ગયા, મોબાઈલની અંદર પણ બધા જીબી મેમોરી કાર્ડ આવી ગયા, ઘણું બધું એમાં ઢગલાબંધ નાખીને સાંભળતા હોય છે લોકો, ખૂબ સાંભળે છે. તમે સાંભળો છો ક્યારે સંતોનો સત્સંગ? સાંભળો છો? શ્રવણ કરો છો? હે, ક્યારે? હે, અત્યારે જ સાંભળીએ છીએ એમ. બરાબર છે. બી સિરિયસલી, ટેક ઇટ સિરિયસ, સિરિયસલી બી સિરિયસ. હવે તમે સાંભળો છો, બરાબર સાંભળો છો ને? ખરેખર મને સાંભળો છો? હે, ખરેખર મને સાંભળો છો? હજી વિચારો, જો અર્થ નથી પકડાતો એટલે થોડો શબ્દ ફેરવું. તમે મને સાંભળો છો? તમે મારું સાંભળો છો? તમે મારું સાંભળો છો? પકડાઈ ગયા ને? આપણે સંતોને સાંભળીએ છીએ પણ સંતોનું સાંભળતા નથી. અહીંયા જ ભૂલ ખાય છે મોટા મોટી. સંતોને સાંભળીએ છીએ પણ સંતોનું સાંભળતા નથી, એને જે કહેવું છે એ કોઈ ધારતા નથી. સાંભળવું એટલે ધારવું, લિસનિંગ, હિયરિંગ નહીં. ટુ લિસન શબ્દ જ્યારે ઇંગ્લિશનો પ્રયોગ જાય ત્યારે ટુ લિસન ટુ એમ સીધું આમ છેદ કરે, ગતિ બતાવે. ટુ હિયરમાં કંઈ એવું ના આવે. લિસન શબ્દ બહુ જ ગંભીર છે. સાંભળતા નથી. સાંભળવું એટલે ધારી લેવું, સાંભળવું એટલે માનવું. અમારું આપણે ઘણું કહીએ છીએ, કેટલું સાંભળ્યું બોલો લ્યો. હે તો શ્રવણની શરત પૂરી થતી નથી. થયું, સાંભળતા જ નથી. આપણે ક્યાં સંતોનું સાંભળીએ છીએ? હવે ક્યાંથી અંગ બદલાય? અને આ હું મારો મનગણંત અર્થ કોઈ કરતો નથી. હા, જરૂર થોડો નવો પરિપ્રેક્ષ્ય જરૂર છે, પણ તમને પુરાવા સાથે વાત કરશો અને તમને એમ થશે કે ના, ખરેખર આપણે સંતોનું સાંભળતા નથી. મહાભારત ગ્રંથ એ પાંચમો વેદ કહેવાય છે, અને ભગવાન વેદ વ્યાસે તો ઘણું બધું સાહિત્ય લખ્યું. અને મહાભારતની અંદર કઈ કૌરવો અને પાંડવોની ખાલી કઈ યુદ્ધની કથા નથી. મહાભારત વિશે એવું કહેવાય છે કે વિશ્વમાં જ્યાં કાંઈ કંઈ પણ કહેવાયું છે એ બધું મહાભારતમાં છે, અને જે મહાભારતમાં નથી એ વિશ્વમાં ક્યાંય નથી, એવો મહાભારત ગ્રંથ છે. બોલો, ભગવદ્ ગીતા એમાં છે, વિષ્ણુ સહસ્રનામ એમાં છે, વિદુર નીતિ એમાં છે, અને સહજાનંદ સ્વામીને તો મોક્ષ ધર્મ પર્વ તો બહુ જ ગમતું કે લાવો મોક્ષ ધર્મનું પુસ્તક, આપણે સાંખ્યના યોગના અજ્ઞાની કથા કરાવીએ. એ મોક્ષ ધર્મનું જે પુસ્તક મંગાવવાની વાત વચનામૃતમાં આવે છે ને, એ જ મહાભારતનો મોક્ષ પર્વ. અદ્ભુત એની અંદર બધા અધ્યાત્મ, સમાજ, બધું, નીતિ બધું છે એમાં, રાજકીય બધું. આટલું સુંદર મહાભારત લખ્યું, 1,00,000 શ્લોક છે. લખતા લખતા એ સિવાય મહા વ્યાસજીએ તો ઘણું લખ્યું જ છે ને, 70 પુરાણો લખ્યા છે. હે, પણ મહાભારતનું તમે છેલ્લું સ્વર્ગારોહણ પર્વ વાંચો, અને સ્વર્ગારોહણ પર્વના 5મા અધ્યાયમાં 49મો શ્લોક તમે લ્યો એટલે વ્યાસજી લખે છે, ત્યાંથી 49ના શ્લોકથી શરૂ કરે છે. એ ભાઈ શું કહે છે? ઉર્ધ્વ બાહુર વિરોમ્યેશ, બે હાથ ઊંચા કરીને હું હવે બધાને કહું છું, બે હાથ ઊંચા કરીને હું કેટલાય વખતથી લોકોને કહું છું, છતાંય નચ કશ્ચિત શૃણોતી મે, છતાં મારું કોઈ સાંભળતું જ નથી. બોલો લ્યો, બે હાથ ઊંચા કરીને વ્યાસજી કે હું કેટલું કહું છું, કેટલાય વખતથી કહું છું, કઈ કઈને થાક્યો, છતાંય નચ કશ્ચિત શૃણોતી મે, કોઈ મારું સાંભળતું નથી. બોલો, આવ્યું ને, મારું કોઈ સાંભળતું નથી. આટલો અફસોસ વ્યાસજીને થઈ ગયો, લખી નાખ્યું, બે હાથ ઊંચા કરીને બૂમ પાડીને તાળીઓ વગાડીને કહું, જય મારું કોઈ સાંભળો, મારું સાંભળો, પણ મારું કોઈ સાંભળતું નથી. બોલો, એમાંની પછી વાત શરૂ કરે છે કે મેં કેટલું કહ્યું છે, ભાઈ તમે ધર્મનું પાલન કરો, ધર્માત અર્થશ્ચ કામશ્ચ સહધર્મ કિમ ન સેવ્યતે. એ ભાઈ તમે ધર્મનું પાલન કરો, ધર્મથી તમને બધું મળશે, આ લોકની સંપત્તિ મળશે, પરલોક મળશે, સુખ મળશે, વૈભવ મળશે, બધું મળશે, ધર્મથી મળશે, પણ મારું કોઈ સાંભળતું જ નથી. અને ગમે તેમ થાય તો ધર્મ છોડતા નહીં, ન કામાત, ન ભયાત, ન લોભાત, જીવતસ્યાપી હતો. આજીવિકાના હેતુથી, લોભથી આજીવિકા ન મળતી હોય અને મળી જાય, પણ જો અધર્મ હોય તો એ આજીવિકા ન સ્વીકારવી. આજીવિકાને માટે, જીવવાને માટે પણ ધર્મનો ત્યાગ નહીં કરતા. કોઈ કામનાના લોભથી, કોઈના ભયથી પણ ધર્મ ન છોડો. પણ છતાં વ્યાસજી કહે, મારું કોઈ કાંઈ સાંભળતું નથી. આનાથી બીજું શું પ્રમાણ જોઈએ? વ્યાસજી જેવા વ્યાસજી આટલું આટલું કહ્યા પછી એમ કે મારું કોઈ સાંભળતું નથી. અને આપણે બધા શું કહે છે, અમે બહુ જ સાંભળીએ છીએ, અમે તો બહુ સત્સંગ સાંભળીએ છીએ, અમે તો ડોંગરેજી મહારાજને પણ સાંભળી નાખ્યા, મોરારી બાપુને સાંભળી નાખ્યા, રમેશભાઈને સાંભળી નાખ્યા, અને હવે તમારો વારો. આમાંથી એક કઈને રાખ્યા નહીં, બધાને નાખ્યા. બહુ મોટો ઘા છે. તમને જો ઊંડાણથી સમજાય તો આટલામાં બધું આવી ગયું. બહુ જ લોકો, અને એક જ વાક્યમાં ડોંગરજી મહારાજ કહેતા કે લોકો કથામાં બહુ બેસે છે પણ લોકોમાં કથા બેસતી નથી. એમણે કેવું પડ્યું કે કથામાં બહુ લોકો આવે છે પણ કથા કોઈમાં બેસતી નથી. હવે ક્યાંથી ફેરફાર થાય? આપણે સાંભળતા જ નથી. અત્યારે શું તમે સાંભળો છો? કાંઈ નથી સાંભળતા, ખાલી હિયરિંગ છે. શબ્દનો આઘાત પ્રત્યાઘાત દેખાય છે પણ સાંભળતા નથી. સંતોને સાંભળીએ છીએ પણ સંતોનું સાંભળતા નથી. વ્યાસજીને સાંભળીએ છીએ પણ વ્યાસજીનું સાંભળતા નથી. અમે કથા સાંભળવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ન લઈ. સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મહારાજ, એ સમય કાઢવાને કાજ કોઈ ગોતીએ મહારાજ. પછી એવા ને એવા જઈએ, મળે જ્ઞાન પણ કાંઈ ન લઈ. વ્યાસજી હસ્તિનાપુર આવતા કૌરવો અને ધૃતરાષ્ટ્રને બધાને બેસાડીને કેટલું કહેતા પણ એમનું કોઈએ સાંભળ્યું નહીં. લે બોલો, ધૃતરાષ્ટ્રને સામે કહી કહીને કેટલું કહ્યું એ તમે સમજો. કારણ કે એના બધા આમ તો દીકરા જ થાય ને, વ્યાસજીનું કુળ કહેવાય, એ તમે નપાવટ પાક્યા છો, અમારું નામ બોલવા બેઠા છું, તમે હવે સાંભળો ને સમજો. હવે તમે નાના કિકલા નહીં પણ કશું સાંભળ્યું નહીં, સાંભળ્યો તો આવું થાત. વિદુરજીએ કેટલું સમજાવ્યું દુર્યોધનને, દુશાસનને, બધા કૌરવોને, ધૃતરાષ્ટ્રને કીધું કે તને મારે શું કેવું, તમારે આમ તો આંખો ગઈ પણ પેલીએ ગઈ, પણ કાંઈક સાંભળો. પણ વિદુરજીએ શું કીધું? મારું કોઈ હવે સાંભળતું નથી, હવે મારે વનમાં જતું રહેવું છે, મારું કોઈ સાંભળતું નથી. આમ તો સાંભળતા હતા ને નહીતર, પણ આમ સાંભળતા હવે તો ભેદ પડી ગયો ને. માનતા નથી કોઈ, ધારતા નથી, કાને ધરતા નથી, સાંભળે છે અભી સુન અભી, એક કાનથી બીજે કાન, આમ સીધો હાઈવે છે. ઘણા માણસો ને એવું હોય, તમે અહીં હળી નાખો ને અહીં નીકળી જ જાય, અહીં નાખો ને ટ્રાય કરજો. પણ એ કેતો જ નાખજો, એલા ભાઈ કેતો નાખતા, ઘણા અક્કલ મઠ્ઠા હોય પાછા, કામ બે કાનના પડદા તૂટી જાય છે. પણ કહેવાનું કે કઈ સાંભળીને ધારતા નથી, આ મોટી વાત છે. સત્સંગમાં આપણને શું કામ કઈ મળતું નથી. શાંતનુ મહારાજાના બે દીકરા ચિત્રવીર્ય, વિચિત્રવીર્ય, નાની ઉંમરમાં મરી ગયા, સંતાન કોઈ નહોતું, હવે વાસી ગાદીનું શું કરવું? એટલે મા સત્યવતીએ એમના દીકરા વ્યાસજી થાય, વ્યાસજીએ કહેલું કે તમારે કાંઈ એવું જરૂર પડે તો મને બોલાવજો, બાકી તો હું જંગલમાં છું. એટલે જન્મતાની સાથે પછી જતા રહ્યા હતા ને વ્યાસજી. આજે વંશ ના રહ્યો એટલે વ્યાસજીને બોલાવ્યા, યાદ કર્યા એટલે તરત આવ્યા, પ્રણામ કર્યા, બોલોમાં તો કે વંશ કોઈ નથી, પુત્ર થાય ને ગાદી સંભાળે એ જરૂરી છે, પુત્ર આપો. વ્યાસજી કે માં એક વર્ષ ખમી જાઓ, એના માટે બહુ જ તૈયારી જોઈએ, વિશિષ્ટ પ્રકારની સાધના જોઈએ તો સારા પુત્ર પ્રાપ્ત થાય, અત્યારે બધું યોગ્ય નથી, એક વર્ષ ખમી જાઓ. તો કે હું કંઈ ખમવા તૈયાર નથી, મારે જોઈએ પુત્ર. ઘણું સમજાવ્યા છતાં માં સત્યવતી જેવા માં સત્યવતી પણ વ્યાસજીનું સાંભળ્યું નહીં. ઉતાવળ રાખી દીકરા તો થયા પણ એ ધૃતરાષ્ટ્ર અંધ થયા, બીજા જન્મતાની સાથે રોગી પાંડુ રોગ એટલે એનિમિયા, લોહીની કમીવાળા, બ્લડની કમીવાળા એવા પાંડુ મહારાજા થયા, અને ત્રીજા દાસી પુત્ર વિદુર થયા. વળી પાછો આ મહાભારતનો ડખો ત્યાંથી શરૂ થઈ ગયો. જો માન્યું હોત તો આવું થાત નહીં. રામાયણમાં કઈ કઈ બે વરદાન માગ્યા, કઈ કઈને પછી સમજાવવા માટે વશિષ્ઠજી આવ્યા પોતે સ્વયં, માં અરુંધતી પછી પાછળથી પણ આવ્યા, ખૂબ સમજાવ્યા, મહારાણી તમારે ભરતને ગાદી જોઈતી હોય તો હાલ આપી દઈએ, રામ સ્વયં તૈયાર છે, પણ રામ અને વનવાસ શા માટે, અને એ 14 વર્ષ તો એ કોઈને વાત ગળે ઉતરતી નથી. રામ એવા દુષ્ટ થોડા છે કે ભરતને ગાદીએ મૂકો એટલે પછી તમારે કઈ ઉથલાવી નાખશે, આજની જેવા છે ટેકો ખેંચી લે અથવા તો કઈ કપટ કરે. રામમાં તમને ભરોસો છે, રામ એવા છે નહીં, એનો સ્વભાવ જ એવો છે કે શત્રુને પણ પ્રિય લાગે. તો આ તો સગો ભાઈ ભરત છે અને ભરતને ગાદી આપવામાં તો એ રાજી થાય, અને હું બોલી જાઉં પછી રામ કોઈ દિવસ કશું ના બોલે, તો ભરતને ગાદી આપવા માટે બધા તૈયાર છે પણ રામને વનવાસ શા માટે? કારણ કે રામ વનમાં જાય છે તો સાથે માં જાનકી સીતા જાય છે, સીતાજી જાય છે, સાથે લક્ષ્મણ જાય છે. તું માની જા, બહુ જ અમને દેખાય છે દુર્દિન બહુ આવી રહ્યા છે, અયોધ્યાનું સારું નહીં થાય, પ્રજા દુઃખી થઈ જશે, મહારાજા તો બેભાન અવસ્થામાં પડ્યા છે, હજુ વિચાર માન ન માન્યા, કશું સાંભળ્યું? જો ઘણી જુઓ, માં અરુંધતી આવ્યા, કઈ કઈ મહારાણીને પગે લાગ્યા, અમે ઋષિ પત્ની છીએ તમને પગે લાગીએ છીએ, પણ તમે અમારું માનો અને વરદાન રામ વનવાસનું પાછું ખેંચી લ્યો. પણ કઈ કઈ કોઈનું સાંભળ્યું નહીં. પરિણામ શું આવ્યું જુઓ તો ખરા. રામ લક્ષ્મણ સીતાજી વનમાં ભટકતા થઈ ગયા, સીતાજીનું જેની સામે કોઈ આમ આંગળી ન ચીંધી શકે એવા સીતાજીનું અપહરણ રાવણ કરી જાય, એના માટે યુદ્ધ લડવા પડે, સીતાજીને પાછા લાવવાની વાત પછી. તે પહેલાં તો દશરથ મહારાજા 6 દિવસે અવસાન પામ્યા, અયોધ્યાની ગાદી રખડી પડી, એક પુત્ર પાણી પીવડાવવા અંત સમય હાજર ના રહ્યો, અગ્નિ સંસ્કાર વખતે માંડ માંડ પેળા હતી, અને છેવટે સીતાજીને પાછા અયોધ્યા આવીને પાછો વનવાસ થયો એને જ લીધે ને, અને જીવા ત્યાં સુધી વનમાં રહેવું પડે, ભેળા થયા ત્યારે શિકાર ન થયો અને ધરતીમાં સમાઈ ગયા. આવું કરુણ દ્રશ્ય અયોધ્યામાં સર્જાયું. જો સાંભળ્યું હોત તો આવું થાત નહીં, પણ કંઈ સાંભળ્યું નહીં. એટલે મોટલો પ્રશ્ન એ છે કે સાંભળતું નથી. એક જણો છે ને, એક સાધુ પાસે આવ્યો, મહારાજ પ્રણામ, મને કંઈક જીવનલક્ષી ઉપદેશ આપો, મારા જીવનમાં જીવવા જેવું કેમ જીવવું એ મને બોધ આપો. મહાત્માજી કે તમે રામાયણ વાંચ્યું છે? અરે હા, રામાયણ તો ઘણી વાર વાંચી અને કથા પણ એની સાંભળી છે. બહુ સરસ, બહુ સરસ. ભાગવત તમે વાંચો? અરે વાંચવાની ક્યાં કરો, ભાગવત તો વાંચ્યું જ છે પણ ભાગવતની કથાએ ઘણી વાર સાંભળી છે, સામો સામ બેસીને સાંભળી છે, મુખોન્મુખ. બહુ સરસ, બહુ સરસ. શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી છે? અરે વાંચવાની ક્યાં વાત કરો, રોજ પાઠ કરું, કેટલાય પાઠ થઈ ચૂક્યા અને કેટલી જગ્યાએ અને ચાતુર્માસમાં તો ખાસ ભગવદ્ ગીતા જ સાંભળું, ઘણાની કથા સાંભળી. મહાત્માજી કહેતો જાઓ, એટલે આવું ખોપડું નીકળ્યું. મહાત્માજી કહેતો જાઓ, અરે કેમ? તો કે જો તને તુલસીદાસનું મનાયું નહીં, તમને વ્યાસજીનું ન મનાવ્યું, સુખદેવનું ન મનાવ્યું, સ્વયં શ્રીકૃષ્ણનું ગીતામાં ન મનાવ્યું, તો હવે મારું ક્યાંથી મનાવવાનું છે? વાતે તમે અહીંથી ચાલતા થઈ જાઓ, જાઓ જાઓ ઘરે જાઓ, નિરાતે જઈ ગોદડું ઓઢીને સુઈ જાઓ. મને શું કામે નકામી પજવણી કરો છો? વાત કેટલી મર્મની કરી, તને વ્યાસજીનું મનાયું નહીં, ભગવાન કૃષ્ણનું ન મનાયું, તુલસીદાસજીનું ન મનાયું, અને હવે તું પાછો મારી પાસે લોહી પીવો આવ્યો છો, તમે જીવનનો બોધ આવો, તને એમાં જીવનનો બોધ કાંઈ નો આવ્યો? અને એ બધાની કથા કરનાર કેટલા મહાત્માને સાંભળ્યા, તોય કહે છે કે હજી મને જીવનનો બોધ આપો, તને કાંઈ હાથમાં કોઈનું મનાયું નહીં, તો હવે મારું શું મનાવવાનું છે? નીકળો અહીંથી. ખોટા તમે સામી વ્યક્તિને અને તમારા પોતાને અને મનને જીવને છેતરો નહીં, સાંભળતા જ નથી. શિક્ષાપત્રી રોજ વાંચીએ છીએ, હે? સહજાનંદ સ્વામી તો આપણે ઈષ્ટદેવ છે ને, એનું માનીએ છીએ, એનું સાંભળીએ છીએ. બોલો, હાલો, શિક્ષાપત્રી રોજ વાંચે, રોજ પાઠ થતા હોય, હે? પણ ક્યાં આપણે એનું માનીએ છીએ? બહુ જ આમ વિચારો ને તો આમ તળિયેથી નહીં, ના બી ત્યાં હલી જવાય. આપણે કઈ સત્સંગ કરીએ છીએ ને સાંભળીએ છીએ ને બહુ આવું ક્યાં પણ. સજાનંદ સ્વામી શિક્ષાપત્રી લ્યો, આપણા માટે લખી, રોજ વાંચીએ. શું શું એનું સાંભળ્યું, ઘણું કહે છે ને. આજે પણ ગ્રંથો દ્વારા વાલ્મીકી કહે છે, વ્યાસજી કહે છે, તુલસીદાસજી કહે છે, શંકરાચાર્યજી કહે છે, એ મૂઢ ક્યારે કીધું હશે આવું? ગોવિંદનું ભજન કરે, એ મૂઢ ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજે મૂઢ, એ મૂઢ. કંટાળો આવી ગયો છે ને, કંટાળો આવી ગયો છે ને, મારો મૂર્ખ કઈ સાંભળતો નથી, રાડું પાડી પાડીને કહું છું, એ મૂઢ. મૂઢ કોને કહેવાય? પકડું મૂકે નહીં. સાંભળો સાંભળો કે પણ શિક્ષાપત્રી વચનામૃત આપણે ઘણું બધું સીધું સીધું કેટલું કેટલું મહારાજ કહે છે શ્રીજી મહારાજ, પણ આપણે કંઈ એનું સાંભળતા નથી. એ ભાઈ, એ વ્યસન નહીં કરતા, મૂકીએ. આજે કરતા હોય એની વાત છે, એ શિક્ષાપત્રી વાંચતા જશે ને. જુઓ, વ્યભિચાર ન કરવો, રોજ વાંચતા હોય ને પછી રોજ ચાલુ હોય બધું. ના, આ તો બે ટૂંક વાત કરવી ત્યાં શું કરીએ, હા આવતો જશે ને આડું, હા આડું જ ચાલુ હોય. માન્યું, એ ચોરી ન કરવી, પણ આ કોઈ મૂકે નહી, મૂકે નહી. પોતાનો પતિ રોગી હોય, અંધ હોય, ગમે તેવો હોય, તોય પણ એને ક્યારેય કટુ વચન પત્નીએ કહેવું નહીં. આ એક શિક્ષાપત્રી પાડે, તમે કેટલા બધા સુખી થઈ જાઓ. કેટલા ખુશ થયા તમે જો, એનો અર્થ શું છે કે વાંચે છે, પણ વાંચતા જાય ને ગગલાવતા જાય, વાંચતા જાય ને ગગલાવતા જાય. અર્થ શું છે? નહીં તો નહીં વાંચતા હોય કે કેવો લખ્યું, એમાં તો કેવો. રોગી હોય, દરિદ્ર હોય, અંધ હોય, નપુંસક હોય, તોય પોતાના પતિને ભગવાનની જેમ સેવવો, ઈશ્વરની જેમ સેવવો, તો નથી માનતા ને. અને શિક્ષાપત્રીમાં લખ્યું કે પોતાના માતા પિતા હોય, રોગાર્ત મનુષ્ય હોય, જીવન પર્યંત એની સેવા કરવી. બોલો, આપણે સત્સંગીઓને જોતા હોઈએ તો એ મા બાપને કૂતરાની જેમ રાખે, કૂતરાને વધારે સાચો. કૂતરો જરી એમ કરે ને તો હોસ્પિટલ લઈને દોડીને જાય, અને મા બાપ બિચારા ખાટલામાં પીડાવે, બાપા શું છો, સુઈ જાવ છો ને મને,
સવારના ઉઠે લબલબ લબલબ કરો છો, તી કશું કોમ છે કે નહીં? બિચારો ઊંઈ ન કરે, બોલો. વળી થાય કે દી પીડામાં ઊં થઈ જાય છે તો વળી પાછો ગગલાવશે. શિક્ષાપત્રી વાંચે છે ને, મા બાપની સેવા કરવી. સાસુ સસરાને કૂતરાની જેમ થાળી નાખ્યા, વિધિ હોય ને બધું નાખી. શ્રીજી મહારાજ શિક્ષાપત્રીમાં કહે છે કે આ શિક્ષાપત્રી અમારી છે, તમે પાળશો તો તમે ચારેય પ્રકારના પુરુષાર્થને નિશ્ચય પામશો, આ લોક અને પરલોકમાં તમે સુખી થશો. અને જો ભાગવત આદિક આ બધા ગ્રંથો છે એનું તમે કયું નહીં માનો તો આ લોક અને પરલોકમાં નિશ્ચય દુઃખી થશો, છતાંય આપણે માનતા નથી. એટલે ગ્રંથોને પાઠ કરવા માટે જ રાખ્યા. 108 પાઠ કરી નાખ્યા, આટલા પાઠ કરી નાખ્યા, આટલા પાઠ કરી નાખ્યા, વચનામૃત તો હજી ચાલુ જ છે ને, તે ચાલુ શું છે, તો પૂઠાઈ તોડી નાખ્યા, બધી વાત સાચી. પણ એકે વચનામૃત, એક અમૃતનું બુંદ અંદર જાય નહીં, કેવી મોટી વાત છે વિચારો. આપણે કહીએ છીએ બહુ સત્સંગ સાંભળીએ છીએ, શું સાંભળ્યું? સાંભળતા જ નથી. ધોધમાર વરસાદ પડતો પણ ટોપીથી લઈને નખ સુધી, માથે ચોટલીથી લઈને નખ સુધીના પેલા આખા રેન્જ પ્રૂફ આવે છે ને, શૂટ, હે શૂટ એવા આવે, એવું પેન્ટ હોય માથે, એવું બધું ટોપો બોપો નાખીને એક ટ્યાંપુય અડે નહીં, ગમે એટલો વરસાદ પડે ટ્યાંપુય અડે નહીં. ના પલ્લે બોલો, એમ આપણે વરસાદ નહીં, કથામાં આવો રેન શૂટ પહેરીને બેસીએ છીએ, કશું અડે. ઘણા કહેતા જ હોય છે તમે તમારે દીધે રાખો, અમને કશું ના થાય. સામેથી કે તમે તમારે દીધે જ રાખો, કશું ના થાય અમને. અરે મહારાજ કે એટલે ગ્રંથોને આપણે પાઠ કરવા માટે રાખ્યા, પૂજા કરવા માટે રાખ્યા, પણ ઉતારવા માટે ના રાખ્યા જીવનમાં. કારિયાણીમાં મહારાજ અક્ષરવાડીમાં પડ્યા હતા ને, ચોમાસાનો ટાઈમ, તે વરસાદ પડે એમાંથી ચૂવા થાય, દેશી નળિયા હતા ને ત્યારે, આવા બધા સીલિંગ આવું બધું